તારીખ 2/7/1993 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના છઠ્ઠા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 64.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક છઠ્ઠો અધિકાર, કુદેવ કુગુરુ કુધર્મનું નિરાકરણ છે. કુગુરુનું નિરાકરણ ચાલે છે. કુગુરુ છે એટલે કે જેને સમ્યક જ્ઞાન નથી અને જે ગુરુ થવાને યોગ્ય નથી, કુળ ધર્મથી માન અથવા લોભાદિતથી જે ગુરુના સ્થાનમાં બેઠેલા છે તેમને ગુરુ તરીકે માનવા, મનાવવા, માનતા હોય એને ભલા સારું જાણવું, એ બધું મિથ્યાત્વ સહિતનું મોટું પાપ છે. વળી તત્વજ્ઞાન વિનાના ખાલી વિષય કષાયના પરિણામ સહિતના જીવો હોય એ પણ ગુરુના સ્થાને પૂજવા યોગ્ય નથી, એ વાત કરી છેલ્લે એમણે. પાનું 182
પાનું
કે મુનિ પદ લેવાનો ક્રમ તો આ છે કે જો અહીંયા ક્રમ શબ્દ વાપરે છે, પહેલાં તત્વજ્ઞાન થાય, પછી તત્વજ્ઞાન થતાં તત્વજ્ઞાન પૂર્વક ઉદાસીન પરિણામ થાય એમને મોગે ઓગે નહીં. તત્વજ્ઞાન પૂર્વક ઉદાસીન પરિણામ થાય, ઓગે વૈરાગ્ય આવે એમ નહીં. અને પરિસાદી સહન કરવાની શક્તિ પણ હોય, એટલી દ્રઢતા હોય અને પોતાની મેળે જ પૂર્ણ થવા ઈચ્છે, ભાવના પોતાની હોય, કોઈ એને સમજાવે, પટાવે, દબાણ કરે એવું કાંઈ નહીં, પોતાની ભાવના હોય, ત્યારે શ્રી ગુરુ તેને મુનિ ધર્મ અંગીકાર કરાવે. આટલી બરાબર વાત પાકી કરીને એવી રીતે જે ગુરુપદે આવેલા છે એ પોતાના અનુભવથી જુએ કે મારા પ્રમાણે આની યોગ્યતા થઈ છે કે નહીં, તો એને દીક્ષા આપે, નહીંતર મુનિ બનાવે નહીં. પણ આ તે કઈ જાતની વિપરીતતા છે કે તત્વજ્ઞાન રહી છે, મુનિ થયા હોય કાંઈ ખબર ન હોય, સમ્યક દર્શનની ખબર નથી હોતી, અને વિષયાશક્ત જે વિષય કશાયના તો પરિણામ હોય, ખાવું પીવું, આરામ કરવો, માયા વડે લોભ બતાવીને મુનિ પદ આપે છે કે તને બધા પગે લાગશે, તારે કોઈ તકલીફ નહીં પડે, શું જિંદગી સુધી કાંઈ વાંધો નહીં આવે, રડવું નહીં પડે, પાપ કરવા નહીં પડે, ફલાણું નહીં, અનેક જાતના લોભ બતાવે, પાછળથી અન્યથા પ્રવૃત્તિ કરાવે, પાછા એ પછી ત્યાં બધા જે તકરાર ને ઝઘડા ને બીજું ને ત્રીજું હાલતું એમાં પાછા પડે, સમાજના બધા જે વહીવટ હાલતા હોય એ વહીવટમાં માથું મારે, તમારે મીટિંગમાં ખાસ આવવું, એ લોકો આટલા જણા આવવાના છે, તમારે પણ આટલા જણાએ આવવું જોઈએ, આ બધો પત્ર વ્યવહાર વાંચેલા છે શું, અને આ વખતે વહીવટ તમારે હાથમાં રાખવાનો છે, જોજો એના હાથમાં જાય નહીં ફલાણા મંદિરનું, આમ એ મુનિનું કામ નથી, એ અન્યથા પ્રવૃત્તિ છે બધી. પણ એ મહાન્યાય છે, એ તો મહાન્યાય છે. ભગવાનના માર્ગમાં, જિનેન્દ્રના માર્ગમાં જે મુનિ છે એ મુનિનો દ્રોહ છે, એની અંદર સાચા મુનિરાજ છે એનો દ્રોહ છે. એ પ્રમાણે કુગુરુ અને તેના સેવનનો અહીં નિષેધ કર્યો. કુગુરુ પણ, કુગુરુ છે એ પણ નિષેધવા યોગ્ય છે અને તેને અનુસરણ કરવું તે પણ નિષેધવા યોગ્ય છે. હવે એ કથનને દ્રઢ કરવા માટે અન્ય શાસ્ત્રોની સાક્ષી આપીએ છીએ. આ વાતની દ્રઢતા અર્થે અમે કહીએ છીએ ને, આગળના શાસ્ત્રકારો પણ આ જ વાત કરી ગયા છે. ઉપદેશ સિદ્ધાંત રત્નમાળામાં કહ્યું છે કે ગુરુનો ભટ્ટાચાર્ય આ કોનો ગ્રંથ છે ખબર છે? ઉપદેશ સિદ્ધાંત રત્ન માળા ઉપલબ્ધ નથી લાગતો, નથી નામ, નથી નવું નામ છે. ગુરુનો ભટ્ટાચાર્ય સદ્દે થુણીઉણ લીંતી દાણાઈ દોણબી અમુણી અસારા દુસો મિસો મયમ્મી બુડંતી. અર્થ કરે છે, કાળ દોષથી ગુરુ જે છે તે તો ભાટ થયા. ભાટ એટલે શું? ખુશામત કરનારા. ભાટ ચારણ આવે છે, રાજાની શેઠિયાઓની ખુશામત કરે પૈસા લેવા માટે. એમ ગુરુ તો મહાન છે, રાજા હોય શ્રીમંત હોય એના કરતા પણ ગુરુ મહાન છે. અને ભાવલિંગે ગુરુ તો ઇન્દ્રોથી મહાન છે, ઇન્દ્રો એને વંદન કરવા આવે. દેવના રાજા, મનુષ્યના રાજા તો આવે એમાં શું નવાય છે, દેવોના રાજા ઇન્દ્ર ગણાય એ પણ એને વંદન કરવા આવે છે. તો એના બદલે પોતે ભાટની જેમ કાળ દોષથી પોતાની પામરતા અને દીનતાને કારણે શું ભાટ સમાન શબ્દો વડે દાતારની સ્તુતિ કરીને દાન ગ્રહણ કરે છે, એના વખાણ કરે. ભાઈ તમે તો બહુ દાનવીર છો, આપણા સમાજમાં એમને દાનવીરની પદવી આપો એમ કે. શું તમારે દાનને લેવા દેવા શું છે? મુનિ હોય એ દાનને ચંદોને એ કાંઈ કરે નહીં. કોઈ પણ આરંભ સમારંભ કરવું કરાવવું અનુમોદવું મુનિને હોઈ શકે નહીં. મકાન બાંધવા, મંદિર બાંધવા, એના ફંડફળા કરવા એ બધા પાપના કાર્યો છે. મુનિરાજ માટે એ પાપના કાર્યો છે. ગ્રસ્થને ભલે પુણ્ય થાય પણ મુનિને પાપ થાય, એની પ્રતિજ્ઞા તૂટે છે, મોટો અપરાધ થાય. કાળ દોષથી ગુરુ જે છે તે તો ભાટ થયા. ભાટ સમાન શબ્દો વડે દાતારની સ્તુતિ કરીને દાનાદિ ગ્રહણ કરે છે. ગુરુદેવ તો ભલે મુનિપદમાં નહોતા પણ કોઈ શેઠિયાની પ્રશંસા કરે નહીં. લાગ પડે ચાપખા મારે પણ કોઈની પ્રશંસા કરે. અને કોઈને એમ કે તમે આયા પૈસા જરા ખર્ચો સરખી રીતે, એવું કોઈને કહેતા નહીં. મુનિ નહોતા તોય તે એટલી મર્યાદા રાખી હતી, કોઈ દિવસ નહીં. એક શેઠિયા એવી વાત કરેલી, ગુરુદેવ કહે ને તો હું ફલાણી જગ્યાએ 5 લાખ, એ જમાના 5 લાખ બહુ મોટી રકમ કહેવા તેથી, હું મારા 5 લાખ ખર્ચીને મંદિર બંધાવું. પણ ગુરુદેવ કહે હતો, વાત ફરતે ફરતે ગુરુદેવ સુધી ગઈ, અમે આવું જ વાત કરે છે આમાં, અમે કીધી કોઈને કીધું છે કે? તમારે મંદિર બંધાવવું હોય તો તમે જાણો, મને મારે કેમ વચમાં ક્યાં આવવાનો સવાલ છે? હું કોઈ દી કોઈને કહેતો નથી. આપણા જગદીશ્વરજીને આ લઈ થયું તો પછીથી થયું, પહેલા ગુરુદેવની હયાતીમાં શેઠિયાએ વાત કાઢેલી, તમારી ઉપસ્થિતિની વાત છે. પ્રકૃતિના લોભી બહુ હતા, કરોડપતિ માણસ હતા, પણ વીલ કરી લીધું હશે. આટલા છોકરાઓને આપ્યા, આટલા દીકરીઓને આપ્યા છે, 8 લાખ બૈરા માટે રાખ્યા ને મારા માટે 8 લાખ રાખ્યા છે, 1 લાખની વહેંચણી. મારી તો ઉંમર થઈ છે પણ જો આપ કહેતા હોય તો અહીં મારે નંદેશ્વર ધામ બનાવવું છે. કે ગુરુદેવ કે અહીંયા કંઈ ખર્ચો કરવાની, હવે અહીંયા કંઈ કરવાની જરૂર જ નથી, ના અહીંયા કંઈ કરવાનું જ નથી, ના જ પાડી દીધી ચોખ્ખી. કારણ શું છે કે આ પાડે પછી પછી કંઈક વાતો લાવે, એક તો લોભી પ્રકૃતિ હોય, પછી બોલતા બોલાઈ જાય ઉત્સાહમાં આવીને, અને પછી કંઈક જાતના અંદરથી નવી નવી વાતો ઊભી થાય. ગુરુદેવ તો અહીંયા કંઈ કરવું જ નથી ને કે ના જ પાડી દીધી હતી. એટલી ઉપેક્ષા કરતા હતા ગુરુદેવ. આ લોકો અપેક્ષા કરે છે, ઉલટો સુલટો ફેર છે, મોટો ફેર છે. પણ તેથી આ દુષ્મ કાળમાં દાતાર અને પાત્ર બંને સંસાર સમુદ્રમાં ડૂબે છે. ગુરુ તો કુગુરુ છે એ પોતાની પ્રતિજ્ઞા ભંગ કરીને એ તો ડૂબશે સંસારમાં, પણ એ દાન દેનારને તો પુણ્ય થાય ને, એ ડૂબશે. એવા કુગુરુને કુગુરુ પણ કરવાનું અનુમોદન કરે છે. શું કરે છે? કુગુરુ જે પ્રવૃત્તિ કરે છે, અનુચિત પ્રવૃત્તિ કરે છે, એને સાથ આપે છે, એનું અનુમોદન કરે છે, એટલે એ બંને અપરાધી છે. શું? નહીં તો કોઈ આપણે તો દાન દઈને છૂટી જવું છે ને, એમ ન ચાલે. દાન દેનારને પણ વિવેક હોવો જોઈએ. હું ક્યાં દાન આપું છું, શું કરવા દાન આપું છું, એ દાનનો ઉપયોગ બરાબર પારમાર્થિક રીતે થાય એવો વ્યવહાર છે? છે એ વ્યવહાર, પણ પરમાર્થ હેતુભૂત વ્યવહાર છે કે નહીં, આ બધું એને એને યથાયોગ્ય સ્થાનમાં યથાયોગ્ય વ્યક્તિ દ્વારા છે કે નહીં, એ બધો એને વિચાર કરવો, દરેક ક્ષેત્ર કાળ ભાવનો બધો વિચાર કરવો જોઈએ. નહીતર દાન દે અને પાપ થાય, આવું થાય. એ સંસારમાં ડૂબે છે, સંસારમાં એ ડૂબશે. ગુરુ પણ ડૂબશે અને ગુરુના અનુસરનારા શિષ્યો પણ ડૂબશે. વળી ત્યાં કહ્યું છે કે ત્યાં, એટલે ઉપદેશ સિદ્ધાંત રત્ન માળા ગ્રંથમાં 31મી ગાથા છે, પછી 36મી ગાથામાં કહ્યું છે. હા, પેલા એક વખત આવી ગયો, પાંચમી ગાથા આવી ગઈ ઉપદેશ સિદ્ધાંત રત્નમાં, કવિ સુતો હા, પછી ત્યાર પછી ને આધારો લીધા છે. સપ્પે નીઠે નાસઈ લો નાવી કોવી કિંપી અવખેઈ, જો ચઈ કુગુરુમ સપ્પમ હા મૂઢા ભણઈ તમ દુઠ્ઠમ. સર્પને દેખીને કોઈ ભાગે, જોઈને ભાગે, જે આગે હોય તો તેને તો લોક કાંઈ પણ કહે નહીં. સર્પથી ભાગ્યો હોય, સર્પ નીકળ્યો હોય ને ભાગ્યો હોય તો લોકો એમ કે ભાઈ સાપ નીકળ્યો છે તો ભાગી જ જાય ને, ત્યાં થોડું કોઈ ઊભું રહીએ, પણ હાય હાય જો તો ખરા કે આ કુગુરુ સર્પને કોઈ છેડે છોડે તેને મૂંડ લોકો દુષ્ટ ને બુરો કહે છે. લે, તમે સંપ્રદાય છોડી દીધો, તમે આપણા આપણા ગુરુને વંદન નથી કરતા, તમે એમને આહાર નથી વરાવતા, ફલાણું નથી કરતા, ભાઈ કુગુરુના એ સર્પની ઉપમા આપી છે. સર્પ કરતા વધારે ખરાબ છે. સર્પ કરડે તો એક વખત મરે, આ કુગુરુનો સંગ કરે અનંતા જન્મમાં જન્મ મરણ કરે. પછી 37મી ગાથા લીધી છે. સપ્પો એકમ મરણમ કુગુરુ અનંતા દેહ મરણાઈ, તો વરમ સપ્પમ ગયમ મા કુરુ ગુ સેવણમ ભટ્ટમ. લ્યો, કે છે સર્પ થી મરજે, કુગુરુની પાસે જઈશ નહીં એમ કે છે. સર્પ વડે તો એક જ વખત મરણ થાય છે, પણ આ કુગુરુ અનંત મરણ આપે છે, અનંત વાર જન્મ મરણ કરાવે છે મિથ્યાત્વને કારણે. માટે હે ભદ્ર, સાપને ગ્રહણ કરવો તો ભલો છે. શું? સાપથી સાપ કરડી જાય એનો વાંધો નહીં એમ કે છે. શું? પરંતુ કુગુરુનું સેવન ભલું નથી, એ સાપ કરતા ભયંકર છે. બીજી ગાથાઓ પણ ત્યાં આ શ્રદ્ધાન દ્રઢ કરવા માટે ઘણી કહી છે, તે ગ્રંથમાંથી જોઈ લેવી. શું? તે ગ્રંથમાંથી જોઈ લેવી. સંઘપટ્ટકમાં પણ કહ્યું છે. શું? એ પણ કોઈ આજાનો ગ્રંથ છે. આ બીજી ગાથાઓ હમણે લીધી છે કુસંગ માટે, પરમાગમ ચિંતામણીમાં ઘણી વાતો લીધી છે. ત્યાં ગ્રંથ ભંડારમાં, શાસ્ત્ર ભંડારમાં હોવા જોઈએ. બરાબર. હવે શું છે કે એટલી તસ્દી કોઈ અત્યારે લેતો નથી. હોય તો વ્યવસ્થા ન હોય કે અહીંયા કેટલા પુસ્તકો અને કેટલા ગ્રંથો રહેલા છે, એની કોઈ વ્યવસ્થા, કોઈ ઉગાડવા નવરું નહીં, કોઈ વાંચવા નવરું નહીં, એ બધી પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે. ધંધો ધંધો ને ધંધો, માણસને કામ ધંધા સિવાય આખો દિવસ એ જ પરિણામ અંદર હોળી હળકતી હોય. હા, અંદરમાં અનંત સુખ ભર્યું છે, એનો અભાવ છે, એનું શું? અંદરમાં આત્મામાં અનંત સુખ ભર્યું છે, ત્યાંથી સુખ લેવાની જીવને વૃત્તિ થાય ને એને બહારના સુખ માટે જાવા નાખે, અને જાય દુર્ગતિમાં. ક્યાં જાય? દુર્ગતિમાં જાય. અને એ પોતાનું આત્મિક સુખ પ્રગટ નથી કર્યું એનો એનો ખેદ નહીં પાછો, એનો અફસોસ નહીં, એનું દુઃખ નહીં, અને જે દુઃખ પરિણામ છે એનું દુઃખ નહીં, એમાં રાચે પાછો. જે વિકલ્પો દુઃખાત્મક છે એમાં રાચે પાછો. આ બધી પરિસ્થિતિ છે. શું પછી દુર્ગતિમાં ને ઘણા દુઃખમાં ધકેલાય, તો એમ ન થાય તો બીજું શું થાય? પણ ચાતુર્માસ બેસે છે. હા, ગ્રંથ જૂના આચાર્યના હોવા, માર્ગી ગાથામાં લખાયેલા છે. જયપુર જાવ તારે થોડું તપાસ કરતા આવજો, તમારા લોકોને જવાનું થાય ને. સંઘપટ્ટક વાળી શ્વેતાંબરની લીધી છે, પણ એમાં શું છે કે શ્વેતાંબર ગ્રંથોમાં અમુક મૂળ વસ્તુ એ લોકોએ રાખી છે અને અમુક ભેળસેળ કરી છે, એટલે તાત્વિક વાતો એની સામે કોઈ જ્ઞાનીઓ વાંધો લેતા નથી, એમાં એ સંપ્રદાય બુદ્ધિથી વિચારતા નથી. એટલે એનું ઉદાહરણ લઈએ, અને એવી તો ભગવાનની વાણીની વાતો અન્ય મતોમાં પણ છે, તો એનો પણ આધાર લે છે. એકલા શ્વેતાંબર ગ્રંથો નહીં, કોઈ બીજા ગ્રંથોનો પણ આધાર લે છે. શું ગીતામાં ઘણી એવી વાતો છે, બીજામાં ઘણી એવી વાતો. મૂળ વાતો જે આકર્ષણ જેને જે થયું હોય એ તો છોડે નહીં, આ તો બહુ સારી ચીજ છે, તો એ મૂળ રાખી લે, પછી પાછું અંદર બધું બીજું પોતાનું નાખે. જે શાસ્ત્રના શાસ્ત્રજ્ઞ ન હોય, તજજ્ઞ ન હોય, એને ખબર ન પડે. જે તત્વદ્રષ્ટિ છે એને ખબર પડે કે આ ખોટી ચીજ છે ને આ સાચી ચીજ છે, આ વાત બરાબર છે, આ વાત બરાબર નથી, આ પાપ મૂકેલી લાગે છે, આ મૂળ વાત લાગે છે, તત્વદ્રષ્ટિને ખબર પડે છે. તો એનો આધાર લેવામાં એમને કાંઈ વાંધો નથી હોતો. નિષ્પક્ષ છે, તો સંપ્રદાય બુદ્ધિ નથી, દિગંબર ની બુદ્ધિ નથી, દિગંબર સંપ્રદાય ની બુદ્ધિ ન હોય. શું સંઘ પટ્ટક માં પણ કહ્યું છે કે તત્ક્ષામહો કિલ કોપી રંક શિશુકઃ પ્રવર્જ ચૈત્ય ક્વચિત. આ તો સંસ્કૃત ભાષા છે. કૃત્વા કિંચમ ન પક્ષમ અક્ષતકલી પ્રાપ્ત સ્તદાચાર્યકમ ચિત્રમ ચૈત્ય ગ્રહે ગ્રહિતયે નિજે ગચ્છે કુટુંબીયતિ સ્વમ સક્રિયતિ વાલિશીયતિ બુધાન વિશ્વમ વરાકીયતિ. અર્થ, જો ક્ષુધા વડે કૃષ કોઈ રંકનું બાળક કોઈ ચૈત્યાલય આદિમાં દીક્ષાધારી પાપ રહિત ન હોવા છતાં કોઈ પક્ષ વડે આચાર્ય પદને પ્રાપ્ત થયું, હવે તે ચૈત્યાલયમાં પોતાના ઘર સમાન પ્રવર્તે છે, પોતાના ગચ્છમાં કુટુંબ સમાન પ્રવર્તે છે, પોતાને ઇન્દ્ર સમાન માન માને છે, નાની જનોને બાળક સમાન અજ્ઞાની માને છે, તથા સર્વગ્રહસ્થોને રંગ સમાન માને છે, તે મહાન આશ્ચર્ય છે. શું આ કુગુરુ કેવી રીતે થઈ ગયા હોય છે? કોઈ ગરીબને ત્યાં જન્મ હોય, ખાવા પીવાના પણ એવા વાંધા હોય કે શરીર દુબળું પડી જાય, પૂરું ખોરાક ન મળે તો શરીર દુબળું પડી જાય, એને કોઈ ચૈત્યાલય યાદીમાં દીક્ષા ધારણ કરાવી દઈએ, શું આમાં અમે પાપ શું કરીએ છીએ, એને મારા જ મુનિ બનાવ્યા છે ને, હવે એ મોટો આચાર્ય થઈ જાય આગળ જતા. પછી જ્ઞાનીઓને બાળક માને છે, શું લીધું છે, પોતાને ઠીક પડે એમ ઘર સમાન પ્રવર્તે છે, એટલે સ્વચ્છંદે ઠીક સમાન ઠીક પડે એમ પ્રવર્તે છે, અને પોતાને તો મહાન ઇન્દ્ર સમાન માને છે. જ્ઞાનીજનોને પણ બાળક સમાન અજ્ઞાની માને છે, શું જ્ઞાનીઓને પણ ગણતો નથી કે હું તો મોટો મુનિ છું આચાર્ય છું, અને સર્વગ્રહસ્થોને રંક સમાન માને છે. એ મહાન આશ્ચર્ય છે. મળી યર જાતો નચ વર્જિતો નચ નચ કૃતો ઇત્યાદિ કાવ્ય છે, જેનાથી જન્મ થયો નથી, વિધો નથી, મૂલ્ય આપી દીધો નથી, તથા દેણદાર થયો નથી, ઇત્યાદિ કોઈ પ્રકારનો સંબંધ નથી, છતાં ગ્રહસ્થોને બળદની માફક હાંકે છે, તથા જોરાવરેથી દાનાદી લે છે. આ દબાણ કરે દાન માટે, શું કરે, આટલા તો તમારે લખાવવા જ પડે, તમારે તો હાલે જ નહીં આટલા લખાવ્યા વગર, શું હું કહું છું એમના એટલા લખી લ્યો. બોલો ભાઈસાહેબ કરીને કર ગરે, હો સાહેબ હું પહોંચું એમ નથી, સાહેબ મને નથી અનુકૂળતા નથી હમણાં, એ કાંઈ નહીં હું કહું એમ કરવાનું છે, ઠીક. આ એ બધું ચાલે છે સંપ્રદાયમાં, આ બધું ચાલે છે, ઘરે ઘરે જતા ફાળો ઉઘરાવા. હા, નવા પાસો એમણે કર્યો છે ને રાધનપુરીનો, એ મારે પહેલી ચર્ચા એ વખતે ચાલતી હતી, એમનો ફંડ ફાળો હાલતો હતો ત્યારે, શું સાધુને હોય ને એ બધું સામે જઈને માગવું, એના ઘરે જઈને બેસવું, આટલા લખાવો તમે સાધુ, હું જ્ઞાની એવી યાચના ન કરે, શું એ આપે એના ભાવથી આપે, એની સમજણથી આપે, કે તમારા દબાણથી આપે, શું કરવું એના પરિણામ બગડે, શું આ શર્મા હવે કંઈક કરે, બધી યુક્તિ પ્રયુક્તિ છે આ બધી, દબાણ લાવવાની યુક્તિ, પાછા મોટા માણસને હારે રાખે તો ઓલો દબાય, નાનો માણસ હોય, શું કર્યો હતો, સારું કર્યું, એ બધી સારું કર્યું, આમ હળવા હતા એ હળવા હતા, બરાબર. આપણે ઘણા એમ કે ભાઈ પૈસા તો છે આપણે, કિસ્સો બી નતો, પૈસા ઘણા છે પણ પરિણામ અમારા દાન દેવામાં ચાલતા નથી, દઈ દઈએ પણ દાન લખાવી દઈએ તો પછી પરિણામ બગડી જાય છે, એવું કરવું નહીં કીધું, પરિણામ બગડે એવું કરવું નહીં, ઉત્સાહથી પ્રસન્ન ચિત્તથી જેટલા પરિણામ કામ કરે એટલું દાન કરવું, પરિણામ બગાડીને દાન કરવું નહીં. જેનાથી જન્મ થયો નથી, વિધો નથી, મૂળ આપીને દીધો નથી, તથા દેણદાર થયો એટલે કોઈ જાતનો સંબંધ નથી એમ કહે છે, તેના ઉપર દબાણ લાવી શકાય, ઇત્યાદિ કોઈ પ્રકારનો સંબંધ નથી, છતાં ગ્રહસ્થોને બળદની માફક હાંકે છે, ઓલા આર મારે ને બળદને લાકડી મારે એવી રીતે હાંકે. પણ હાય હાય, આ જગત રાજા વડે રહીત છે, અર્થાત કોઈ ન્યાય પૂછવા વાળો નથી, એ ગુરુદેવ એમ કહેતા. શું કરીએ, ત્યારે તીર્થંકર બધા ચાલ્યા ગયા, 24 તીર્થંકર નો કાળ પૂરો થઈ ગયો, ધર્મનો કોઈ ધણી રહ્યો નહીં, એટલે આ બધા જુદા જુદા વાડા કરીને બેસી ગયા, અને જે ઠીક ફાવે એમ ધર્મ મનાવવા લાગ્યા, કોઈ પૂછવા વાળું રહ્યું નથી. જૈન જીનેશ્વર દેવના નામે વન પંથ વાળો ચલાવે, અને જીનેશ્વરની આજ્ઞા ઉપર પગ મૂકે. ગુરુદેવ ઘણો અફસોસ કરતા, જોવો કોઈ ધણી ધોરી નથી, ધણી વગરના ઢોર એમ કહેતા, શું જેમ ધણી કોઈ ભરવાડ ન હોય તો ઢોર ગમે ત્યાં ચરે, ગમે ત્યાં આવી જાય ચરવા, કોકના વાડીમાં કોઈના ખેતરમાં, ધણી હોય તો હા કે ભાઈ કોઈને નુકસાન ન થાય, એટલે બાર જેટલું હોય એટલું ચરો, કોઈને નુકસાન કરીને અંદર લઈ જવાય. હાય હાય, આ જગત રાજા વડે રહે છે અર્થાત કોઈ ન્યાય પૂછવા વાળો નથી. અહીં કોઈ કહે કે એ તો શ્વેતાંબર રચિત ઉપદેશ છે, તેની સાક્ષી શા માટે આપો છો? ઠીક, કોઈ સંપ્રદાય બુદ્ધિ વાળા એ પ્રશ્ન કર્યો છે. તેને ઉત્તર કે જેમ કોઈ નીચો પુરુષ જેનો નિષેધ કરે તેનો ઉત્તમ પુરુષને તો સહજ નિષેધ થયો, એમાં ન્યાય આપ્યો છે એમણે. આપણે આવી રીતે ન્યાય અપાય છે. લૌકિક ન્યાય નીતિમાં પણ એવું નથી હોતું. કોઈનું લઈ લેવું, કોઈને છેતરવા, કોઈની સાથે માયાચાર કરવો, શું કોઈના ઉપર મારીને લઈ લેવું, શું દબાણ લાવીને કરવું, લૌકિકમાં એ નીતિ ગણાય છે. તો પછી લોકોત્તર ધર્મમાં તો એવું હોય જ નહીં એમ. તો એ દાખલો લોકોનો શું કરવા લેવાય છે કે નીચ કોટીનો જ્યાં વ્યવહાર છે ત્યાં પણ આ અન્યાય ગણાય છે ને અનીતિ ગણાય છે ને અપરાધ ગણાય છે. તો ઉચ્ચ કોટીના લોકોત્તર વ્યવહારમાં તો એને અંગીકાર કરવાનો પ્રશ્ન જ હોઈ શકે નહીં. એવી રીતે અન્ય મતના દાખલા દેવાય છે. અન્ય મતમાં પણ આવું તો આ લોકોએ સ્વીકાર્યું છે, તો પછી આ તો જૈન મત છે એમ કરીને શું એવી રીતે પણ એ આધાર લેવામાં વાંધો નથી. ન્યાય સંગત છે એ વાત. જેમ કોઈ નીચો પુરુષ જેનો નિષેધ કરે તેનો ઉત્તમ પુરુષને તો સહજ નિષેધ થયો. શું એ અમુક જે આ પ્રવૃત્તિ છે લૌકિક ને ધંધા ઉદ્યોગની પ્રવૃત્તિ છે, તો જૈન તો ન કરે પણ હિન્દુ લોકો ઘણા નથી કરતા. શું ઘણા હિન્દુ લોકો હોય એ પણ કરતા નથી. આ મીઠાના કારખાના છે, મીઠાનો ધંધો છે, એ લોકો કરે તો એને એની સામે એને પુનદાન કરવાનો વિચાર કરે. કોઈ હોય ને આગળથી એવું કરી બેઠા હોય ને પછી ખ્યાલ આવે કે ભાઈ આ છોડ્યું જાતું નથી ને આ કરવું પડે છે, તો પછી ભાઈ આપણે આટલો ભાગ કાઢી નાખો પુનદાનમાં, આપણે પાપ ઘણું થાય છે. શું આ તો બધું વૈષ્ણવોમાં અને સ્વામિનારાયણમાં જોયું છે, જૈનો તો કરે જ નહીં. ખરેખર તો કોઈ હિંસક પ્રવૃત્તિ ન કરવી જોઈએ. પેટ ભરવા માટે કોઈ મોટી હિંસા થાય એવા આરંભ સમારંભના કોઈ મોટા ઉદ્યોગોમાં પડવું નહીં. કેમ કે જે કાંઈ પૂર્વકર્મ જનિત આવવાનું છે તો ગમે એ બાને આવવાનું છે, પછી નવા કર્મ શું કરવા બાંધવા? પૂર્વકર્મથી જે કાંઈ આજીવિકા માટે આવવાનું છે તો આવવાનું છે, તો પછી વિવેક શા માટે ન કરવો? કે નિર્દોષ હોય એવી પ્રવૃત્તિ કરવી. તેમ જેને વસ્ત્રાદિ ઉપકરણ કયા છે તેવો પણ જેનો નિષેધ કરે શ્વેતાંબર, તો દિગંબર ધર્મમાં તો એવી વિપરીતતાનો સહજ જ નિષેધ થઈ ગયો. વળી દિગંબર ગ્રંથોમાં પણ એ શ્રદ્ધાના પોષક વચનો છે, એટલે જેવી શ્વેતાંબરમાં વાત કરી છે એવી વાત દિગંબરોએ નથી કરી એવું કાંઈ નથી. પણ એ વાત બે સરખી છે એટલે એનો આધાર લેવામાં કાંઈ વાંધો નથી. ન્યાય એક સરખો છે. શ્રી કુંદકુંદાચાર્યજી ષટપાહુડમાં દર્શન પાહુડમાં પણ કહ્યું છે કે દર્શન પાહુડની બીજી ગાથા કે અષ્ટપાહુડ આખો ગ્રંથ જ દાર્શનિક છે, એમાં પણ પાછું એક દર્શન પાહુડ જુદું લખ્યું છે. શું હા, મૂળ દર્શન જિનેન્દ્રદેવનું દર્શન શું ને અન્ય દર્શન શું, ખાસ કરીને એ વખતે શ્વેતાંબરની શરૂઆત થઈ હતી એટલે એના ઉપર વિશેષ લખ્યું છે. દંશન મૂલો ધમ્મો, લ્યો આ સૂત્ર છે ને, એ દર્શન પાવડની બીજી ગાથાનો છે. દંશન મૂલો ધમ્મો ઉવૈઠો જીણવરે શિષાણમ તમ સૌણમ સકણે દંશહીણો ન વંદિયો. સમ્યક દર્શન છે મૂળ જેનું, એવા જીનવર દ્વારા ઉપદેશેલો ધર્મ સાંભળી એ કર્ણ સહિત પુરુષો કેવા સ્વકર્ણા લીધા, કર્ણ સહિત પુરુષો ઓલાના કાન વિના નાખીધા. શું સુકર્ણ? સારા કાન, સારું સાંભળે, સુબોધને સાંભળે એવા જેના કાન છે. તમે એમ માનો કે સમ્યક્ત્વ રહિત જીવ વંદન યોગ્ય નથી? જો આવી ગયું કે નહીં, આમાં નાસ્તી માસ્તી આવી કે ન આવી? સમ્યક્ત્વ રહિત જીવ વંદન યોગ્ય નથી, તેમ આવ્યું કે ન આવ્યું? કે સમ્યક્ત્વ સહિત હોય તે વંદનને યોગ્ય છે. જે પોતે ગુરુ કુગુરુ છે અને કુગુરુના શ્રદ્ધાન સહિત છે, તે સમ્યક દ્રષ્ટિ ક્યાંથી હોય? એ પોતે જ સમ્યક દ્રષ્ટિ હોય નહીં, તથા સમ્યક્ત્વ વિના અન્ય ધર્મ પણ ન હોય પછી તો કોઈ જ્ઞાન ચારિત્ર હોવાનો પ્રશ્ન જ રહેતો નથી. તો તે ધર્મ વિના વંદન યોગ્ય ક્યાંથી હોય? એ હોય શકે નહીં. શું કે છે? સમ્યક દર્શન છે મૂળ જેનું, દંશન મૂળો એવો ધર્મ, એવો જિનેશ્વર દ્વારા ઉપદેશેલો ધર્મ. ભગવાને જે દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કયો છે, એમાં જે સમ્યક દર્શન છે એ ધર્મનું મૂળ છે. આમ તો પ્રવચન સારમાં એ સૂત્ર આપ્યું છે કુનકુંદાચાર્ય દેવે, ચરિત ખલુ ધમ્મો. તો એ ચારિત્ર છે તે ખરેખર ધર્મ છે, એટલે સ્વરૂપ સ્થિરતા છે તે ખરેખર ધર્મ છે. વંદન યોગ્ય નથી, વંદન યોગ્ય છે. તો પછી એ ભલે ગમે તેવો વેશ ધારણ કર્યો હોય, કે નગ્ન દિગંબર થયા હોય તો પણ, મુનિ દીક્ષા લીધી હોય તો પણ, તે વંદનને યોગ્ય નથી. કેમ કે પોતે જ કુગુરુ છે અને બીજા કુગુરુને પણ એ શ્રદ્ધા છે, પછી એમની નાતમાં જે હોય બધા મુનિ થયા હોય બધાને માને છે ઘણા. એમ કે એ પોતે બહુ વિદ્વાન છે, બહુ જ્ઞાની છે, બહુ આચાર પાળે છે. શું એમની વાત સાવ જુદી છે? શું ત્યારે એને પૂછીએ કે પણ બીજા મુનિઓ છે એને મુનિ માને છે કે અમુનિ માને છે? પોતે ચાલો તમે કયો છો એમ, તમે ઓળખો છો એમ, કોઈ મુનિને યોગ્ય જીવ છે. પણ કે બીજા જે મુનિ છે એ તો મુનિ નથી, એને મુનિ માને છે કે નથી માનતા? મુનિ તરીકે શ્રદ્ધા છે? થઈ રહ્યું આ વાત લીધી, કુગુરુના શ્રદ્ધાન સહિત છે. જે મુનિ યોગ્ય નથી એને જે મુનિ માને, બીજા મુનિ માને તો એને મુનિપણું રહે નહીં, એમ છે. લ્યો એવી વાત છે, સાચા મુનિ ખોટા મુનિ ને મુનિ તરીકે માને નહીં. સમ્યક દર્શન અને છઠ્ઠા સાતમા ગુણસ્થાન વિના, કોઈ છઠ્ઠા સાતમા ગુણસ્થાન ધારે એને મુનિ માને નહીં, એને મુનિ માને નહીં, આચાર્ય હોય તો એને વંદન પણ કરે નહીં. અને એ પોતે જો કુગુરુના શ્રદ્ધાન સહિત હોય તો એને સમ્યક દર્શન ન હોય, એને મુનિપણું તો ન હોય પણ એને સમ્યક દર્શન એ ન હોય, ગ્રહિત મિથ્યા દર્શન થઈ જાય ત્યાં તો. શું તથા સમ્યક્ત્વ વિના અન્ય ધર્મ પણ ન હોય, જ્યાં સમ્યક દર્શન નથી ત્યાં જ્ઞાન ન હોય, ચારિત્ર ન હોય, તપ ન હોય, કાંઈ હોય એક આરાધના હોય નહીં, તો તે ધર્મ વિના વંદન યોગ્ય ક્યાંથી હોય? જ્યાં ધર્મનો જ અભાવ છે ત્યાં વંદન કરવાનો પ્રશ્ન રહેતો નથી. એ દર્શન પાવડની ઘણી ગાથા લીધી છે. શું હા, એ દર્શન પાવડની જ છે, બરાબર છે, એના માટે છે, તો લીધું છે ને. એમાં પેલા આ ગાથા લીધી છે ને, અગેદીની ગાથા, એમાં દર્શન પાવડ માં લીધી છે. હા, જ્યાં સમ્યક દર્શન છે ત્યાં ધર્મ છે. હે, ધર્મ પણ નથી, મૂળ ધર્મનું મૂળિયું જ નથી. નાસ્તિ મૂલો કૂતો શાખા, જેનું મૂળ નથી અને શાખા હોય એ વાત કેવી રીતે માનવી? એમ કે છે શું? બીજી આઠમી ગાથાનો આધાર આપે છે. જે દંશણે સુ ભઠ્ઠા નાણે ભઠ્ઠા ચરિત ભઠ્ઠાય, એ દે ભઠ્ઠ વિભઠ્ઠા શેષમ પી જનમ વિના સંતિ, જે શ્રદ્ધાનમાં ભ્રષ્ટ છે, જે જ્ઞાનમાં ભ્રષ્ટ છે તથા જે ચારિત્રમાં ભ્રષ્ટ છે, તે જીવ ભ્રષ્ટમાં પણ ભ્રષ્ટ છે. એટલે જે આ મૂળ મૂળ માર્ગમાંથી ચ્યુત થાય પછી એને એક સમ્યક દર્શન ન હોય, એટલે સમ્યક જ્ઞાન ન હોય, એટલે સમ્યક ચારિત્ર ન હોય. હવે એના સંપ્રદાયના ભલે કે ગમે તેટલા મહાન ગુરુ કહેવાતા હોય તો પણ અહીંયા એને શું કીધું કુંકુંદાચાર્ય દેવે, ભ્રષ્ટમાં ભ્રષ્ટ છે. શ્રદ્ધાએ ભ્રષ્ટ, જ્ઞાને ભ્રષ્ટ, આચરણમાં ચારિત્રમાં ભ્રષ્ટ, એટલે કે સર્વથા ભ્રષ્ટ, ભ્રષ્ટમાં પણ ભ્રષ્ટ છે. અન્ય જીવો કે જેવો તેનો ઉપદેશ માને છે, તે જીવોનો પણ તે નાશ કરે છે અને બુરો કરે છે. એ જીવનો હે, પોતે તો પોતાનું ગુરુ કરીને પોતાનો નાશ કરશે, પણ જે જીવો એનો ઉપદેશ સાંભળશે એનો ગુરુ થશે, એનો નાશ થશે. આટલો મોટો ભયંકર પાપ લાગે છે કુગુરુ થવામાં, આટલું મોટું ભયંકર પાપ લાગે છે. એટલે જ આ આનંદ ઘનજી જે ગાયું ને, ઉત્સૂત્ર સરીખો કોઈ દોષ નહીં, આનંદ ઘનજીના પદમાં આવે છે. ઉત્સૂત્ર સરીખું કોઈ પાપ નથી, પાપ નથી એમ કીધું છે. હું એ ઉત્સૂત્ર એટલે મિથ્યા ઉપદેશ, જે કુગુરુ હોય એનો ઉપદેશ મિથ્યા હોય, જે મિથ્યા ઉપદેશ આપે, સિદ્ધાંત વિરુદ્ધ ઉપદેશ આપે, શું અથવા વિરુદ્ધ સિદ્ધાંતનો પ્રચાર કરે, શું તો એ પોતે બુડે અને એને અનુસરનારા પણ બુડે. આમ થાય જો પણ આપણે દરદ થાય ત્યારે ડાક્ટરની પરીક્ષા કરી છે કે નહીં, ભયંકર દરદ થયું હોય, નિદાન હરખું થતું ન હોય, પછી જે ડાક્ટર હોય એને પકડી રાખીએ છીએ કે આપણા ફેમિલી ડાક્ટર છે, ડાક્ટરને કહે છે કંઈક બીજાની સલાહ લેવી જોઈએ હોય તો મને અમને વાંધો નથી, એને ખરાબ ન લાગે, એટલે એનો અર્થ કે તમને ખબર પડતી નથી, હવે બીજાને બોલાવો. ચાર ડાક્ટરને છ ડાક્ટરને બોલાવે પછી કાંઈ પોતે ભીણ્યો છે, કાંઈ ડાક્ટર થયો છે, છતાં નિર્ણય કોણ કરશે? છ માંથી કોની દવા લેવી, કોનું માનવું? છ ના મત જુદા, છ પીડ્યા લ્યો, શું કરું હવે? કોનું માનવું એ તો પોતે દર્દી જ નક્કી કરવું પડે કે નહીં. એમ ભલે પોતે ગુરુપદે ન પહોંચ્યો હોય પણ ગુરુની પરીક્ષા કરી શકે, હિત અહિત કયા, કોનો ઉપદેશ નિર્દોષ છે, કોના ઉપદેશથી મારા આત્માનું હિત થાય અને કેવો ઉપદેશ સાંભળતા મારા આત્માનું અહિત થાય, એ તો જેની પ્રયોજનની દ્રષ્ટિ છે એ મુમુક્ષુની ભૂમિકામાં પ્રગટે છે. નિર્વાણ દર્શનમાં લીધું છે પ્રયોજનની દ્રષ્ટિ ક્યાં પ્રગટે, જ્યાં પૂર્ણતાના લક્ષ ઉપરથી તીવ્ર આત્મભાવના, અપૂર્વ આત્મભાવના અને આત્મહિતની લગ્ની લાગે, તાલાવેલી લાગે, ત્યાં એને પ્રયોજનની દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ જાય. તો એને કોનો ઉપદેશ સાંભળવાનો, કોનો ઉપદેશ ન સાંભળવો, એનો વિવેક મુમુક્ષુની ભૂમિકામાં આવે. આમ છે, નહીં પ્રત્યક્ષ ખબર પડે કે આ મને નુકસાન કરશે અને વાત ન મનાય. આ બે વાત સામે આવી તમે ગ્રસ્ત કરતા ત્યાગીને તો ઉત્તમ માનો છો કે નહીં? તો હવે બે ત્યાગી આવ્યા તમારી સામે, તો પછી તમે વધારે ત્યાગીને છોડીને ઓછા ત્યાગવાળાને શું કરવા પકડો છો? જો આ બહુ સીધો દાખલો આપીએ તમને, એકને એક બેનો સમજાય એવી વાત છે. તમે તમારા કરતા ગ્રસ્ત કરતા ત્યાગીને ઊંચા માન્યા, હવે તમારી સામે બે ત્યાગી આવ્યા, એક કપડા વાળા ને એક કપડા વગરના. હવે તમારે કોને કોને માનવા જોઈએ? ત્યાગને માનો તો એ તે હવે ઓલાને છોડીને ઓલાને માનવાનું કઈ કારણ કહેશો? ઓલાને જેનો ત્યાગ વધારે છે એને છોડીને જેનો ત્યાગ ઓછો છે એને ગુરુ માનવાનું કઈ કારણ ખરું? અમારા હતા એક સંબંધી કટીજનભાઈ ખરા ને, હવે અમારા સ્વાધ્યાયમાં આવતા તે દી તો આપણે અહીંયા ભગવાન છગનની મીડી ઉપર સ્વાધ્યાય થતો હતો. શું આપણા જે મંડળ નહોતું એવું પાછા ચાર પાંચ જણ સપ્ટેમ્બર પણ આવતા, ન્યાયપ્રિય માણસ. શું ન્યાયપ્રિય માણસ, ધર્મ બુદ્ધિ ગણી બહુ ન્યાય સરસ આવે છે. ત્યાં ન્યાય સ્વાધ્યાયમાં બધા એવા સરસ ન્યાય છે ને, હોળાની વાત છે, એમાં કાંઈ કહેવાય એવું નથી કે પણ હું કદાગ્રહી છું એમ કે શું કે હું મતાગ્રહી છું, હું કદાગ્રહી છું, મારાથી છૂટતું નથી, પણ તમારી વાત હોળાનો ને એક રતિ છે એમ કે બહુ બહુ પકડ ઘણી હતી કરેલું બહુ ને પકડ બહુ, પણ આટલા હળવા હતા સ્વીકાર કરે મારાથી છૂટતો નથી. પણ ન્યાય એને બહુ પ્રિય હતો. ન્યાય ન્યાય ભાઈ અમારે તો આ હગ્યા નથી ને આ હગ્યા નથી, અમે તો હા બહારથી આવીએ છીએ, અમારે કોઈ પક્ષ કરવાનું કારણ નથી કે આ હારો ને આ નહીં હારો, નિર્દોષ કોણ છે એટલું જોઈએ છીએ. આ નિર્દોષ લાગે છે, આ સદોષ લાગે છે, સદોષને શું કરવા પક્ષ કરીએ, નિર્દોષને છોડીને સદોષને શું કરવા પકડીએ, કાંઈ કારણ ખરું? વાત તમારી હા સાચી છે એમ કે શું તદ્દન સાચી વાત છે કે
કુદરતની
વ્યવસ્થામાં ફેરફાર થતો નથી. એટલે એનો ઉપદેશ જે જીવો માને છે તે પોતે પણ બુડે ને બીજા પણ એની ભાઈ બધા બુડે એવું થાય. પોતાનું ગુરુ કરે અને બીજાનું પણ એ ગુરુ કરે છે. એને પથ્થરની નાવ કીધી છે, પથ્થરની નાવમાં બેસે પથ્થર, એ પથ્થરની નાવે બુડે ને નાવમાં બેસનારા પણ બુડે છે. વળી કહે છે કે બારમી ગાથા લે છે, જે દંશણે સુ ભઠ્ઠા પાયે પાડંતી દંશણ ધરાણમ તે હોતી ઉલ્લમુઆ બોહી પૂર્ણ દુલ્હા તેસી. જે પોતે તો સમ્યક્ત્વથી ભ્રષ્ટ છે છતાં સમ્યક્ત્વ ધારકોને પોતાના પગે પડાવવા ઈચ્છે છે. અમે મુનિ છે, અમે ત્યાગી છે, તમે તો હજી પંડિત છો ને તમે હજી ગ્રસ્ત છો, તમારે અમને પગે લાગવું જોઈએ નહીં. સમ્યક દ્રષ્ટિ તમને વંદન ન કરે. શું સમ્યક દ્રષ્ટિ એવા જે મુનિ ન હોય સમય સહિત ન હોય એને વંદન કરે
નહીં.
જાય ગ્રહિત મિથ્યાત્મા જાય, સીધા સીધા ગ્રહિત મિથ્યાત્મા જાય. શું એવું જે કરાવવા ઈચ્છે છે મુનિ થઈને તે લૂલા ગુંગા અથવા સ્થાવર થઈ જાય છે, એટલે એકેન્દ્રીમાં જશે એમ કે છે. હો તથા તેને બુદ્ધિની પ્રાપ્તિ મહા દુર્લભ થઈ જાય છે, કોઈ પણ દુર્લહા તે છે. એનો અર્થ એ થયો, વિશેષાર્થ કરીએ તો, કે જે ધર્મી હોય ધર્માત્મા હોય સમ્યક દ્રષ્ટિ હોય એને વિરાધના કરે, એને બુદ્ધિની પ્રાપ્તિ મહા દુર્લભ થઈ જાય છે, એ બુદ્ધિ દુર્લભતા થઈ જાય છે, એને ફરીને એવો સત્સંગ મળે. જીવી પડંતી, પછી તીરમી ગાથા લીધી છે, જીવી પડંતી છે તેસીમ જાણંતા લજ્જા ગારવ ભયના તેસીમ પી નથી બોહી પાવમ અણમોવ માણાણમ. જે જાણતો હોવા છતાં પણ લજ્જા ગારમ ને ભયથી તેના પગે પડે છે. શું આ પ્રશ્ન આવે છે આપણે, શું થાય હવે આપણા ઘરે આવ્યા હોય, સંપ્રદાયમાં આપણે ગુરુ તરીકે એને માન્યા હોય, ઉગલી આપણે ત્યાં ગોથરી કરવા આવી પડે તો પછી આપણે એને પગે તો લાગવું પડે કે નહીં મહારાજ છે
પાડોશી
જોતા હોય અથવા ઘરે મહેમાન આવ્યા હોય, વેવાય બોલા આવ્યા હોય, એ લોકો બધા પગે પડવા માંડે, પછી આપણે તો એમને મુભાર્યું તો હારા ન લાગી. શું આ એના માટે ગાથા લખે છે કુંદકુંદ આચાર્ય દેવે. હા, એ બધી ખબર છે આચાર્ય દેવને, એ બધી પોલ જાણે છે. જે જાણતા હોવા છતાં પણ ખબર છે કે આ ધર્મી નથી, કુગુરુ છે, છતાં લોકલાજને કારણે, લજ્જા એટલે લોકલાજને કારણે, ગારવ એટલે એ એવા જ પરિણામ છે. શર્મ શરમાઈને અથવા ભયથી નહીં માનીએ તો આમ થશે તેમ થશે, આપણા સંબંધો બગડી જશે, ફલાણું થશે, આપણા વેવાયને ત્યાં પ્રસંગ છે, આપણે ત્યાં તો જવું જ પડે. શું આ નથી કરતા ભાઈ, અમારે અઠાઈ કરી છે, અમારે શું ના પા અખાત્રીના પારણા કરાવવા જવું પડે છે, છે કે નહીં, બધા લફરા ઘણા હાજરી રહે છે. શું ભાઈ, એટલું અમારે સંબંધ છે ને, અહીંયા તો પછી જવું જ પડે, બીજું અહીંયા ન ચાલીએ તો પાછો અમારો સંબંધ છે એ બગડી જાય, એ ભય છે બધો. શું એ લજ્જા ગારવ ભયથી તેના પગે પડે છે અથવા એ બધાને અનુસરે છે, એના બોધને અનુસરે છે, તેને પણ બુદ્ધિ અર્થાત સમ્યક્ત્વ નથી, એ પણ ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યા જાય છે. ઈ જ કે છે કે એ લજ્જા ગારવ અને ભયથી ત્રણ પ્રકારના પરિણામથી જાય, કાં તો લોકલાજે જાય, સંબંધથી જાય, કાં ભયથી જાય, તો એને પણ સમ્યક્ત્વ પ્રાપ્તિ દુર્લભ થઈ જાય, એને ગ્રહિત મિથ્યા તો લાગે એમ કે છે. એટલે આ એક એવું છે કે મુમુક્ષુની ભૂમિકામાં પણ તમને પોતાને તમારા ધર્મની ચુસ્તતાની નિડરતા, નિર્ભયતા અને તમારી ચુસ્તતા એવી હોવી જોઈએ કે તમને લોક લજ્જા ભય ગરમ કઈ આડું આવે નહીં. શેસરમથી જાઓ
તો
ના, તો ના તો અપરાધ થાય, જવું જોઈએ તો માનતા ન હોય તો અપરાધ તો થાય, એ માયનું જ છે, માનતા ન હોય એ ખોટું છે. લ્યો ઠીક, એ નથી માનતા એ વાત રહેતી નથી, ઉડી જાય છે એ વાત, એ માની લેવાય છે ત્યાં સીધું, નહીં તો આડકતરી રીતે પણ એ માની લીધું એમ થાય છે. હા, પૈસા વાળા હોય, મોટા માણસ હોય, ઠીક, એના કરતા વધારે પાપ છે. શું કે છે ભાઈ, બહુ મોટા પૈસા વાળા હોય, એના ઘરે દારૂ પીવાતો હોય, એવી કોઈ એવી પાર્ટી બાર્ટી હોય ને એમાં દારૂ પીવડાવતા હોય, તો પછી આપણને શરમ આવે, તો શરમે બરમે પીવો કે ન પીવો, એની શરમ રાખવી કે ન રાખવી, સિગરેટ આપેલો, દારૂ નહીં સિગરેટ આપેલો, ઠીક, ત્યાં તો હાથ જોડે, હું નથી લેતો, ત્યાં શું કરે, પી લે ન પીએ, એના કરતા વધારે ખરાબ છે એમ કેવું છે. ઠીક, ઓલું જે પાપ લાગે એના કરતા આ વધારે પાપ લાગે એમ છે ખરેખર. આ બધું સમજવા જેવું છે, આ શાસ્ત્ર સ્વાધ્યાય એટલા માટે છે કે ક્યાંય ઘૂણે ખાતરે જાણે અજાણે આ જીવ ભૂલ કરતો હોય તો એ ભૂલ એને દૂર કરી દેવી, પોતાની જાતને બચાવવા માટે. કોકના માટે આ વાત નથી, પણ આ કઈ સંપ્રદાય ચલાવવા માટે વાત નથી, કોઈ મંડળ ચલાવવા માટે વાત નથી, કોઈ પરંપરા ચલાવવા માટે વાત નથી, આ પોતાના આત્માને બચાવવા માટેની વાત છે. જેને પોતાના આત્માને બચાવવો હોય એને અપરાધ થી છૂટી જવું, અને છતાં એટલી નબળાઈ હોય તો કઈ કુદરત તો કઈ છોડવાની નથી, એને સમ્યક તો દૂર થઈ જશે. હા, ન આપવી, બાયણું બંધ કરી દેવું. શું શું કે છે, કેવા છે જીવો કે માત્ર પાપની અનુમોદના કરે છે. શું કરે છે જીવો, કે પાપની અનુમોદના કરે છે, ત્યાં જઈને પોતે પાપની અનુમોદના, ગ્રહિત મિથ્યાત્મની અનુમોદના કરે છે. પાપીઓનું સન્માન આદિ કરતા પણ તે પાપની અનુમોદનાનું ફળ લાગે છે, એવા પાપીને સન્માન કરવું એ પણ એની પાપની અનુમોદનાનું ફળ લાગે છે કે ભાઈ એનું અને એને ત્યાં એ બધો પ્રસંગ છે એટલે આપણે એને માન આપવું જોઈએ, કાંઈ નહીં એને માળા પહેરાવી જોઈએ. માળા પહેરાવા જાય છે કે નહીં, હું માળ કહે છે ને, માળ માળ પહેરાવાનો પ્રસંગ હોય છે કે નહીં, એ કાંઈ કરાય નહીં કહેવાય. એ તો એક વખત માણસને થોડુંક લાગે પછી સમજી જાય
કે ભાઈ
આ લોકો બહુ ચુસ્ત છે ધર્મના, આવું કાંઈ કરતા નથી, આપણે એને
કહેવું
નહીં. એ જ સંબંધ રાખે
અને
સંબંધ એક તરફી રહે છે, બે તરફી કદી રહેતો નથી. એને પણ સંબંધ રાખવો હોય તો એ પણ એ જાણે એ રીતે નમતું જોખે છે. જો તમે ચુસ્ત રહો તો, તમારું ઠેકાણું ન હોય તો એને તો શું લેવા દેવા છે. કરવા યોગ્ય નથી, કર્તવ્ય નથી, કરાવવા યોગ્ય નથી અને અનુમોદન કરવા યોગ્ય પણ નથી. ત્રણેયનું ફળ એક સરખું છે અને અનુમોદનમાં થોડો અપરાધ એટલો વિશેષ છે કે અભિપ્રાય સહિત થશે તો એ તો છૂટવું મુશ્કેલ થઈ પડશે. વળી સૂત્ર પાવડમાં કહે છે આ ગાથાઓ બધી દર્શન પાવડ ને કહી. હવે સૂત્ર પાવડની ગાથાઓ લે છે કે જસો પરિગહ ગહણમ અપમ બહુયમ ચ હવઈ લિંગસ સો ગરીવો જીણવયણે પરિઘર પરિગ્રહ્યો નિયારાયો. અર્થાત જે લિંગમાં થોડો વા ઘણો પરિગ્રહનો અંગીકાર છે, લિંગ એટલે છિન્ન વેશ, જે વેશની અંદર સાધુના વેશની અંદર થોડો કે ઘણો પરિગ્રહ હોય છે તે લિંગ જીન વચનમાં નિંદા યોગ્ય છે. જો સીધું લીધું છે,
હા
સો ગરિયોણમ જીણવયણે, જીનવચનમાં એ નિંદાને યોગ્ય છે. પરિગ્રહ રહિત જ અણગાર હોય, અણગાર કેવો, સાધુ કેવો અને પરિગ્રહ સહિત હોય એ બિલકુલ સંભવિત નથી. એને એને આગાર કહેવો જોઈએ, એને અણગાર કહેવાય નહીં. એ પરિગ્રહ રહિત જ અણગાર હોય, એને પરિગ્રહ હોય શકે નહીં, એને કાંઈ રાખવાનું હોય શકે નહીં, અને રાખે તો એને સાધુ તરીકે માનીને વંદન નમસ્કાર લોક લજ્જા ભય કાંઈથી કોઈ રીતે કરાય એને. ચોખ્ખું ચોખ્ખી આપણી વાત એને સમજાવી દેવાની, અમે તો આ રીતે માનીએ છીએ અને અમારી માન્યતામાં બીજું કાંઈ ચાલે એવું નથી. અમે કોઈને દુઃખ લગાડવા માટે કાંઈ કરતા નથી, દુઃખ લાગે તો ક્ષમા માગી લીજો, પણ અમે વંદન નમસ્કાર કોઈ રીતે કરતા નથી.
મોરપીછી
અને કમંડળ અને શાસ્ત્ર ત્રણ, પણ શાસ્ત્ર માં પછી મર્યાદા છે કે કોઈ બીજા મુનિ કે બીજા કોઈ ગ્રહસ્થ શાસ્ત્ર માગે તો મુનિ એમ ન કે આ મારું શાસ્ત્ર છે અને મારે હજી વાંચવું છે એટલે તમને નહીં આપું, તરત જ આપી દે. એનું એને મમત્વ હતું નથી, એટલી મર્યાદા છે એમાં. સાથે ન રાખે પણ કોઈ વખત વાંચે એટલી વાર તો સાથે હોય ને, તો એ તો એક થોડો સમય રાખો કે જાજો સમય રાખો, એ તો રાખ્યું તો ખરું. એમ સ્વાધ્યાય કરતા હોય, પૂર્વાચાર્યનું શાસ્ત્ર હોય, પોતાના ગુરુનું લખેલું હોય તો એ રાખીને વાંચતા હોય, વાંચતા હોય ત્યારે રહેતું હોય એની પાસે. જો કોઈ માગે તો તરત આપી દે, એનું મમત્વ એને હોય તો પરિગ્રહ થઈ જાય પાછા એને, એવો પરિગ્રહ મુનિને હોય શકે નહીં. એમ લેવું છે વિશેષ લેશું.